એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. આજે આપણે 19મી સદીના ગુજરાતના એક એવા મહાન કવિ વિશે વાત કરવાના છીએ જેમનું નામ છે કવિશ્વર દલપતરામ ડાયાભાઈ.
હા, પણ આપણે એમની વાત સીધી રીતે નહીં, પણ એમના જ એક સમકાલીન અને પોતે પણ મોટા ગજાના વિવેચક હતા એવા નવલરામ પંડ્યાની દ્રષ્ટિએ કરીશું.
બરાબર. એટલે આપણો આજનો આધાર છે નવલરામ પંડ્યાનો એક લેખ, કવિશ્વર દલપતરામ, જીવન અને કવન.
હા, એટલે આપણે દલપતરામને તો સમજવાના જ છીએ, પણ મુખ્ય ફોકસ એ રહેશે કે નવલરામ એમને કઈ રીતે જુએ છે, એમના જીવનની કઈ વાતોને મહત્વ આપે છે.
એટલે કે એમ કહી શકાય કે 19મી સદીના એક દિગ્ગજ દ્વારા બીજા દિગ્ગજનું મૂલ્યાંકન બહુ રસપ્રદ રહેશે.
ચોક્કસ. નવલરામે દલપતરામના મહત્વને, એમના પ્રભાવને કેવી રીતે આંક્યો એ આપણે સમજવાની કોશિશ કરીશું.
તો ચાલો શરૂ કરીએ. નવલરામ શરૂઆત કેવી રીતે કરે છે?
શરૂઆત જ જુઓ. ભારે માન સાથે નવલરામ લખે છે કે દલપતરામે ગુર્જર પ્રજા અને ભાષાની જે સેવા કરે છે એ એમ કહે ને કે અમૂલ્ય છે.
અમૂલ્ય. અને એમ પણ કહે છે કે એમના માટે જેટલું માન આપી એટલું ઓછું છે.
હા, અને એમના જીવનને સાર્થક અને કાર્યોને સ્તુતિપાત્ર ગણાવે છે. આ શબ્દો પોતે જ બતાવે છે કે નવલરામ દલપતરામને કેટલા ઊંચા સ્થાને મૂકે છે.
આ માત્ર પ્રશંસા નથી લાગતી, પણ એક ઊંડું સન્માન છે.
બિલકુલ. અને જુઓ, નવલરામ એમને પુરુષરત્ન કહે છે. પુરુષરત્ન એ જમાનાના સંદર્ભમાં આ બહુ મોટો શબ્દ છે.
સાચી વાત. નવલરામ એ વાત પર ભાર મૂકે જ છે કે આવા લોકોની યાદ આપણે રાખવી જ જોઈએ, કારણ કે એમનું જીવન દેશદાઝ અને સેવાથી ભરેલું હતું.
અને એમણે એ પણ કબૂલ્યું છે કે દલપતરામના પાછળના જીવન, ખાસ કરીને ફારબસ સાહેબ સાથેના જોડાણ પછીના સમય વિશે તો લોકો જાણે છે.
હા, પણ એમના બાળપણ વિશે, શરૂઆતના ઘડતર વિશે ઓછી માહિતી છે. એટલે નવલરામ કહે છે કે આ લેખમાં એ માહિતી આપવાનો એમનો ઈરાદો છે.
તો એમના બાળપણ પર આવીએ. જન્મ વઢવાણમાં સંવત 1876, એટલે ઈસવીસન 1820 આસપાસ.
હા, શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં. પિતા ડાહ્યાભાઈ વેદપાઠી, અગ્નિહોત્રી, એટલે ધાર્મિક અને વિદ્વાન વાતાવરણ હતું ઘરમાં. પણ આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, સામાન્ય હતી. માતાનું નામ અમૃતબાઈ.
નવલરામ અહીં એક સરસ વાત નોંધે છે. જાણે માતાના નામ પ્રમાણે જ દીકરો પણ અમૃત જેવો નીવડ્યો.
વાહ.
અને નાનપણથી જ ભણવાનો શોખ દેખાય છે, નહીં?
હા, પેલી વાત છે ને, 5 વર્ષની ઉંમરે પિતાજી વેદ ભણતા હતા તો એમને થયું કે મારે પણ શીખવું છે, જીદ પકડી.
પણ એ ઉંમરે જનોઈ નહોતી થઈ, એટલે વેદ તો ન ભણાવાય.
એટલે પિતાએ શું કર્યું, એમનું મન રાખવા સંસ્કૃત જેવા જ લાગતા નવા શ્યામપદો બનાવી દીધા. આ નાનકડો પ્રસંગ જ બતાવે છે કે જ્ઞાન માટેની તરસ કેવી હતી.
ખરેખર પેલી કહેવત છે ને, પુત્રના લક્ષણ પારણામાંથી,
એવું જ કંઈક.
પછી સંવત 1884માં જનોઈ થઈ, પછી વિધિવત સામવેદનો અભ્યાસ શરૂ કર્યો.
સામવેદ એટલે ગાઈ શકાય એવા મંત્રોવાળું વેદ. એની સાથે નિશાળમાં વ્યવહારિક ભણતર પણ લીધું, હિસાબ કિતાબ જેવું.
અને શીખવાની ઝડપ તો જુઓ. નવલરામ લખે છે, માત્ર 4 જ વર્ષમાં આખો સામવેદ કંઠસ્થ. એ અસાધારણ કહેવાય.
4 વર્ષમાં બહુ ઝડપી કહેવાય.
એટલું જ નહીં, નાનપણથી જ વાતચીતમાં દૃષ્ટાંતો, કહેવતો, શ્લોકોનો એટલો સહજ ઉપયોગ કરતા કે લોકો આશ્ચર્ય પામતા.
નવલરામ આને ભવિષ્યની પ્રતિભાના એંધાણ તરીકે જુએ છે.
બરાબર. અને પેલી ઉખાણાવાળી વાત, એ તો એમના કવિત્વની પહેલી ઝલક જેવી લાગે છે.
હા, એ બહુ રસપ્રદ છે. રાત્રે મહોલ્લામાં સ્ત્રીઓ ભેગી થાય, ઉખાણા પૂછે, અને આ નાનકડા દલપત ત્યાં પહોંચી જાય
અને જવાબ આપે, એ પણ કવિતામાં, પ્રાસ મેળવીને તરત જ.
અને એમને પાછા ગમે તેવા ઉખાણા નહીં, સારા, સુબોધક, બુદ્ધિ કસે એવા ઉખાણા ગમતા.
હા, અને નવલરામ માને છે કે આ ખાલી રમત નહોતી, આ એમના લોકસંપર્ક અને ભાષા પરની પકડની શરૂઆત હતી, જે પછીથી એમની કવિતાની લોકપ્રિયતાનો મોટો આધાર બની.
પછી જીવન આગળ વધ્યું. 13-14 વર્ષની ઉંમરે લગ્ન થયા, સંવત 1888માં.
એ સમયમાં વાર્તાઓ વાંચવા સાંભળવાનો શોખ જાગ્યો, ખાસ કરીને શામળ ભટ્ટના. એ પ્રભાવિત થયા.
શામળ ભટ્ટ, મધ્યકાળના મોટા વાર્તાકાર કવિ. એમની દોહરા ચોપાઈ શૈલી ગમી ગઈ.
એટલી ગમી કે પોતે પણ એ જ શૈલીમાં 2 વાર્તાઓ લખી નાખી, કમલલોચની અને કિરાંદતી.
પણ આ શામળનો પ્રભાવ લાંબો ના ટક્યો, નહીં?
ના, કારણ કે સંવત 1897માં એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. મૂડીના મેળામાં ગયા અને ત્યાં સ્વામિનારાયણ સાધુઓના સંપર્કમાં આવ્યા.
અને સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કર્યો.
હા, નવલરામ આને એમના જીવનની દિશા બદલનારી ઘટના ગણાવે છે.
આની અસર સીધી એમના લેખન પર પડી. પેલી બે વાર્તાઓ એમણે ફાડી નાખી.
હા, એમને લાગ્યું કે આવી વાર્તાઓ કદાચ બુદ્ધિભ્રષ્ટ કરે છે, એટલે પછી પોતાના નવા ધર્મ વિશે, એના સિદ્ધાંતો વિશે કવિતા લખવાનું શરૂ કર્યું.
પણ એ કવિતાઓ પ્રકાશિત ન થઈ, કારણ કે સાધુઓએ ના પાડી હતી.
હા, એવું નવલરામ નોંધે છે. અને એમના પિતા, જે શિવ ભક્ત હતા, એ આ ધર્મ પરિવર્તનથી ખુશ નહોતા.
નવલરામ આ આખા પ્રસંગને દલપતરામના નૈતિક વિકાસના પડાવ તરીકે જુએ છે.
બરાબર, કાવ્યશક્તિ તો હતી જ, પણ હવે એને દિશા મળી રહી હતી સમાજ સુધારાની, નીતિબોધની. પણ એને વધુ મજબૂત કરવા શાસ્ત્રીય જ્ઞાન જરૂરી હતું.
સાચી વાત છે, એટલે જ એમણે પિંગળશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર શીખવાનું નક્કી કર્યું.
હા, કવિતાના છંદ અને ભાષાના ઘરેણાનું શાસ્ત્ર એ શીખવા મૂળી ગયા દેવાનંદ સ્વામી પાસે. 4 મહિના ત્યાં રહ્યા.
નવલરામ આ તાલીમને બહુ મહત્વ આપે છે. કહે છે કે આનાથી એમની સ્વાભાવિક પ્રતિભાને શાસ્ત્રીય પીઠબળ મળ્યું.
હા, અને એમની કવિતામાં જે સરળતા અને ગીતા આવી, એનું કારણ કદાચ આ જ્ઞાન પણ હોય. એમણે અઘરા છંડો કરતા લોકભોગ્ય શૈલી પર વધુ ધ્યાન આપ્યું.
આ અભ્યાસ પછી તો એમની ઓળખ પણ વધવા માંડી.
હા, પોતાના યજમાનોને ત્યાં જુદા જુદા ગામોમાં જતા, ધ્રાંગધ્રા, હળવદ, લીંબડી,
અને રાત્રે ગામના ચોરા પર કવિતા સંભળાવતા, અને લોકોને ખૂબ ગમતું.
નવલરામે પેલી વાત નોંધી છે, એ ક્યાલેક મિત્રોને પત્રો પણ કવિતામાં લખતા.
વાહ, મજાની વાત છે.
એમની ખ્યાતિ પછી ખાલી ઝાલાવાડ પૂરતી ના રહી, કચ્છ સુધી પહોંચી, જ્યાં એમનું મોસાળ અને સાસરું હતું.
રસ્તામાં આવતા ગામોમાં પણ કવિતા સંભળાવીને લોકપ્રિય બનતા ગયા.
આ સમયમાં એમણે વ્રજ ભાષામાં જ્ઞાન ચાતુરી નામનો ગ્રંથ લખ્યો, જે અપ્રકાશિત છે. પણ એ બતાવે છે કે એમનું પ્રભુત્વ ખાલી ગુજરાતી પર નહોતું.
એમણે પેલી શામળભટ્ટ જેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી, નહીં, કે રાજા કે શ્રીમંત બોલાવે તો જ કવિ તરીકે જાહેર થવું.
હા, પણ મૂળીમાં એક ચારણ કવિ સાથે સ્પર્ધા થઈ ગઈ, સામસામે તાત્કાલિક કવિતા રચવાની,
અને એમાં દલપતરામ જીતી ગયા.
જોકે નવલરામ થોડી રમૂજ સાથે નોંધે છે કે આવી ઉતાવળની કવિતા બહુ ઉચ્ચ કક્ષાની ન પણ હોય.
હા, પણ એ યુગમાં આવી કસોટીઓ અને રાજ્યાશ્રયનું મહત્વ હતું એ નવલરામ બતાવે છે.
બરાબર, આ જીતથી એમની પ્રતિષ્ઠા વધી હશે.
અને પછી મળી પહેલી રાજમાન્યતા. ધ્રાંગધ્રાના મહારાજા રણમલસિંહજીએ દરબારમાં બોલાવ્યા.
હા, તરત કવિતા રચાવી અને ખુશ થઈને શિરપાવ આપ્યો, ઇનામ.
નવલરામ કહે છે, આ રાજદરબારોમાં એમની કદરની શરૂઆત હતી. જો કે એ પહેલા અમદાવાદમાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય અયોધ્યા પ્રસાદજીએ પણ એમને કવિપદ આપ્યું હતું.
હા, એટલે સંવત 1900, મતલબ કે ઈસવીસન 1844 આવતા સુધીમાં ઝાલાવાડમાં તો એમનું નામ સારું એવું થઈ ગયું હતું.
પણ નવલરામ એક બીજા મહત્વના શૈક્ષણિક પગલા તરફ ધ્યાન દોરે છે.
હા, પેલું વાસુદેવાનંદ બ્રહ્મચારીવાળું, એમણે આચાર્યજીને કહ્યું કે આમને સંસ્કૃત વ્યાકરણ શીખવવું જોઈએ.
અને આચાર્યજીએ તરત જ એમને અમદાવાદ મોકલ્યા. સંવત 1901માં ઘર ખર્ચની જવાબદારી પણ લીધી.
ત્યાં એમણે સારસ્વત વ્યાકરણ અને કુવલયાનંદ અલંકાર ગ્રંથ ભણ્યા. નવલરામ આને એમના બૌદ્ધિક વિકાસ માટે અને અમદાવાદ જેવા મોટા શહેરમાં એમના પ્રવેશ માટે બહુ નિર્ણાયક ગણે છે.
અને પછી આવ્યો એ ટર્નિંગ પોઈન્ટ, જેને દલપતરામના જીવનની અને કદાચ 19મી સદીના ગુજરાતી સાહિત્યની દિશા બદલી.
સંવત 1904, ઈસવીસન 1848, એલેક્ઝેન્ડર કિનલોક ફાર્બ સાથે મુલાકાત.
ફાર્બ સાહેબ અંગ્રેજ અમલદાર, પણ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના જબરા પ્રેમી.
ભોળાનાથ સારાભાઈ મારફતે આ બંને મળ્યા. નવલરામ કહે છે, આ પછીનો ઇતિહાસ તો ઘણો જાણીતો છે.
નવલરામ આ મુલાકાતને કેવી રીતે જુએ છે?
એ આને ખાલી બે વ્યક્તિઓનું મળવું નથી ગણતા, એ આને પૂર્વ અને પશ્ચિમના વિચારોનો સંગમ ગણે છે.
ફાર્બ્સનો પશ્ચિમી વિદ્યાપ્રેમ અને દલપતરામની ભારતીય કાવ્ય પ્રતિભા.
બરાબર, એમણે સાથે મળીને ગુજરાતભરમાં પ્રવાસો કર્યા, દલપતરામે ભાષણો આપ્યા, કવિતાથી લોકોને જાગૃત કર્યા.
નવલરામના શબ્દોમાં તેઓ સાચા અર્થમાં પ્રજાપ્રિય બન્યા.
હા, અને પછી ફાર્બ્સના કહેવાથી સરકારી નોકરી છોડીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં જોડાયા.
ગુજરાત વિદ્યાસભા આજની એની સેવામાં જીવન આપી દીધું. નવલરામ અને બહુ કદર કરે છે.
હા, કહે છે કે ત્યાં રહીને પુસ્તકો લખ્યા, બીજા લેખકોને ઉત્તેજન આપ્યું અને પેલું કવિતા દ્વારા ફંડ ભેગું કરવાનું કામ, એ અદ્ભુત હતું.
રાજા મહારાજાઓ પાસેથી કવિતા સંભાળાવીને સોસાયટી માટે પૈસા લાવ્યા.
અને સૌથી મહત્વનું કામ, બુદ્ધિપ્રકાશ માસિક શરૂ કર્યું અને ચલાવ્યું. નવલરામ માને છે કે આનાથી વાંચનનો શોખ કેળવાયો અને ગુજરાતી ગદ્ય પદ્યના વિકાસ માટે મોટું પ્લેટફોર્મ મળ્યું.
એટલે 19મી સદીના ગુજરાતના સાંસ્કૃતિક પુનરુત્થાનમાં નવલરામની દ્રષ્ટિએ સોસાયટી અને દલપતરામનું કામ કેન્દ્રમાં હતું.
બિલકુલ, એમણે પરંપરા અને આધુનિકતા વચ્ચે પુલ બનાવ્યો.
ફાર્બસ સાહેબ તો ઇંગ્લેન્ડ પાછા ગયા, પણ દલપતરામની કદર ચાલુ રહી. હોપ સાહેબે પણ માન આપ્યું.
હા, સરકારી શાળાઓ માટે જે પાઠ્યપુસ્તકો બન્યા એમાં એમની મદદ લેવાય.
કાવ્યદોહન, પેલો મોટો કાવ્ય સંગ્રહ, એ તૈયાર કરવા બદલ સરકારે ઇનામ પણ આપ્યું.
અને પછી આવ્યું સૌથી મોટું સન્માન, ઈસવીસન 1885માં CIE નો ખિતાબ, કમ્પેનિયન ઓફ ધી ઓર્ડર ઓફ ધી ઇન્ડિયન એમ્પાયર.
એ જમાનામાં કોઈ ભારતીય માટે આ બહુ મોટી સિદ્ધિ ગણાતી.
હા, નવલરામ માને એમની વિદ્યા અને સમાજસેવાની સર્વોચ્ચ કદર ગણે છે.
દેશી રજવાડાઓમાં પણ માન વધ્યું.
નવલરામ એમ પણ નોંધે છે કે વૃદ્ધાવસ્થામાં ભલે જાહેર પ્રવૃત્તિ ઓછી થઈ પણ સ્વદેશ સેવાની ભાવના છેક સુધી ટકી રહી.
એમની લોકપ્રિયતા કેવી હતી એનો પુરાવો પણ નવલરામ આપે છે.
હા, પેલું દલપત કાવ્ય, એની કિંમત 8 રૂપિયા, એ જમાનામાં બહુ મોટી રકમ.
છતાં નવલરામ લખે છે સેંકડો નકલો ફટાફટ વેચાઈ ગઈ.
અને બીજા પુસ્તકો, સંપલક્ષ્મી સંવાદ, ફાર્બસ વિલાસ, ફાર્બસ વિરહ,
હા, એ બધા પણ ખૂબ લોકપ્રિય થયા. ઘણી આવૃત્તિઓ થઈ. પેલી સરખામણી કરે છે નહીં નર્મદ સાથે.
હા,
કહે છે કે બંને મહાન કવિઓ હતા પણ લોકપ્રિયતામાં દલપતરામ આગળ હતા.
એનું કારણ શું ગણાવે છે નવલરામ?
એમની શૈલી, એમની કવિતા કેવી હતી? સાદી પણ રસવાળી, ગંભીર વાત પણ હળવાશથી કહે, મનોરંજન સાથે નીતિ બોધ આપે અને બધા રસો એમાં હોય.
એટલે જ કદાચ નિશાળિયાથી માંડીને ગરડા સુધી બધાને ગમતી.
બરાબર, નવલરામના મતે આ જ એમની લોકપ્રિયતાનું રહસ્ય હતો.
અને પેલું મેમોરિયલ ફંડ,
એમાં પણ લોકોએ ઉત્સાહથી પૈસા આપ્યા.
હા, જોતજોતામાં સારી એવી રકમ ભેગી થઈ ગઈ. નવલરામ આની પ્રજાનો એમના પ્રત્યેનો પ્રેમ ગણાવે છે.
તો નવલરામની દ્રષ્ટિએ જોઈએ તો કવિશ્વર દલપતરામ 19મી સદીના ગુજરાત માટે ખરેખર એક ઉમદા રત્ન હતા.
હા, ભાષા સમાજસેવા, કાવ્ય પ્રતિભા, લોકપ્રિયતા, ફાર્બસ સાથેનો સહયોગ, સન્માનો, બધું જ એમને અનન્ય બનાવે છે.
નવલરામ એમને એક સફળ, સાર્થક જીવનાર તરીકે રજૂ કરે છે.
અને અંતે એક વિચાર આવે છે. નવલરામનું આ વર્ણન વાંચીને એમ લાગે કે દલપતરામની ખરી સિદ્ધિ કદાચ એ હતી કે એમણે પરંપરા અને આધુનિકતા વચ્ચે એક સેતુ બાંધ્યો.
હા, ભારતીય જ્ઞાન અને પશ્ચિમી વિચારો વચ્ચે.
હા, જૂના મૂલ્યો જાળવીને નવા યુગને અનુરૂપ ભાષા અને સમાજ ઘડવામાં મદદ કરી. નવલરામે જે ચિત્ર દોર્યું છે એ આપણને વિચારવા પ્રેરે છે
કે આજની દુનિયામાં પણ પરંપરા અને આધુનિકતા વચ્ચે આવો સંવાદ કેટલો જરૂરી છે.
બરાબર, લગભગ 125 વર્ષ પહેલાનું આ મૂલ્યાંકન આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે, નહીં?
સાચી વાત છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.